તારીખ 11/5/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 256 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું મુંબઈમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 21.
કલ્પિત માન્યતા હોય છે, અને જ્યાં સુધી માન્યતામાં કલ્પિતપણું છે ત્યાં સુધી વાસ્તવિકપણું નથી. વાસ્તવિકપણું અને કલ્પિતપણું પરસ્પર પ્રતિપક્ષમાં છે, એકબીજાથી વિરુદ્ધ છે. એટલે કલ્પિત છે ત્યાં સુધી અપૂર્વ પદાર્થને વિશે અપૂર્વ પ્રેમ, પરમ પ્રેમ એટલે એનો યથાર્થ મહિમા ઉત્પન્ન થતો નથી. અને જ્યાં સુધી એવા મહિનામાં પરિણામનો પ્રભાવ ઉત્પન્ન થતો નથી ત્યાં સુધી જે સમ્યક દર્શનને યોગ્ય પરમ યોગ્યતા છે, સ્વાનુભવને યોગ્ય જે પરમ યોગ્યતા છે એમાં હાનિ છે અથવા ખામી છે. શું કહેવા ત્યાં કે જેને પોતાના ભવભ્રમણનો નાશ કરવો છે એવા જીવે અવશ્ય સ્વાનુભવ અને સમ્યક દર્શન તો પ્રાપ્ત કરવું જ જોઈએ. આગળની જે મુનિ દશા અને મોક્ષ દશા છે એ તો અનંત પુરુષાર્થનો વિષય છે, પણ અહીં સુધીનો પુરુષાર્થ તો હોવો જ હતે. ત્યાં સુધી અનંત જન્મ મરણનું બીજ અથવા સંસારનું બીજ નાશ પામતો નથી અને એ સ્થિતિ એનું જોખમ આવા મહાપુરુષોના વચનામૃત, આવા મહાપુરુષોનું માર્ગદર્શન અને આવું પરમ સત્ય સામે આવે ત્યાર પછી એ જોખમ લેવા જેવું નથી કે ભલે અનંતકાળનું જન્મ મરણનો બીજ રહેતો શું અનંતકાળ રખડ્યો હોય તો કોઈ રીતે સંમત થઈ શકે એવો વિષય નથી. તેથી તેને લગતી જે યોગ્યતા છે એ યોગ્યતામાં કોઈ હાનિ, કોઈ ખામી, કોઈ ક્ષતિ ન રહે એનો તલસ્પર્શી વિચાર કરવા માટે કૃપાળુ દેવે આ બધી વાતો ખોલી છે, સ્પષ્ટ કરે છે. લખે છે આગળ કે આ ત્રણેય કારણો ઘણું કરીને અમને મળેલા ઘણા ખરા મોક્ષોમાં અમે જોયા છે. તેઓ શ્રીના પરિચયમાં જે મોક્ષો આવેલા તેમાંના મોટા ભાગના મોક્ષોમાં આ પ્રકારની ક્ષતિ તેમણે જોઈ છે. માત્ર બીજા કારણની કાંઈક ન્યૂનતા કોઈ કોઈ વિશે જોઈ છે. બીજું કારણ એટલે તત્પુરુષ પ્રત્યેની જે ભક્તિ છે એ કારણની ખામી ન્યૂનતા કાંઈક કોઈ કોઈ વિશે જોઈ છે. માત્ર બીજા કારણની કાંઈક ન્યૂનતા એટલે બીજા કારણની ઓછા ન્યૂનપણ એટલે ઓછાપણ એટલે એમને એ ખ્યાલ આવ્યો હતો કે સત્પુરુષ પ્રત્યેની ભક્તિ તો સારા પ્રમાણમાં છે અને એ તો આજે પણ એમના પત્રો જોઈએ તો ભક્તિવંત હતા, સારી એવી ભક્તિવંત હતા એમ મોક્ષો એ તો સમજાય છે. એટલે બીજા કારણની ઓછપતો હતી, બીજા દોષની ઓછપતો હતી, પણ તેથી કરીને સ્વાનુભવ થઈ જાય છે, તેથી કરીને સ્વાનુભવ સુધી પહોંચી જવાય છે એવું નથી બનતું. એટલે સાંગોપાંગ જે પરિસ્થિતિ યોગ્યતાને આવવી જોઈએ તેનો અહીંયા વર્ણન કર્યું છે. બીજા કારણની કાંઈક ન્યૂનતા કોઈ કોઈ વિશે જોઈ છે અને જો તેઓમાં સર્વ પ્રકારે એટલે પરમ દૈન્યતાની ખામીની ન્યૂનતા થવાનો પ્રયત્ન હોય તો યોગ્ય થાય એમ જાણીએ છીએ. હવે બીજું કારણ છે એ સાધન તરીકે સુગમ, સહેલું અને સારામાં સારું સાધન છે જે બીજા બધા કારણોને ઉત્પન્ન થવા માટે, બીજા બધા દોષોને જવા માટે યોગ્યતા સંપ્રાપ્ત થવા માટે સારામાં સારું કારણ છે. પરમ દૈન્યપણું, પરમ વિનય, દૈન્યપણું એટલે વિનય પોતાનું દીનપણું છે એ ત્રણેયમાં બળવાન સાધન છે. એ એટલા માટે બળવાન સાધન છે કે દર્શન મૂળ ત્યાં સહેલાઈથી દબાય છે, ભાવ દર્શન મૂળ છે એનો અનુભવ, એની શક્તિ કટવામાં એ સહેલામાં સહેલું કારણ છે અને એ ત્રણેયનો બીજ મહાત્માને વિશે પરમ પ્રેમાર્પણ એ છે. ત્રણેય કારણના મૂળમાં બીજું કારણ જે છે કે પરમ વિનય આવે, એટલે કે પરમ પ્રેમ અને અર્પણતા આવે સત્પુરુષને વિશે, એ મુખ્ય કારણ છે, મુખ્ય સાધન છે. અધિક શું કહીએ, અનંત કાળે એ જ માર્ગ છે. હવે અહીંયા બીજા અને ત્રીજા કારણના અનુસંધાનને વિચારીએ તો મનુષ્ય જીવ પ્રાણીમાં મતિનો ક્ષયોક્ષમ, શ્રુતનો ક્ષયોક્ષમ સારા પ્રમાણમાં છે અને પોતાના પ્રયોજનને સારી રીતે મનુષ્ય સમજે છે. તો પણ આત્મ સ્વરૂપનો યથાર્થ નિર્ણય એ ક્ષયોક્ષમમાં નહીં થવાનું કારણ તે જ્ઞાનમાં સાથે સાથે વિભાવ રસની જે મલિનતા સાથે ને સાથે રહેલી છે, ચોંટેલી રહેલી છે, એકત્વ ભાવે રહેલી છે, તેને લઈને જ્ઞાનની અનિર્મળતા હોવાથી તેમાં પોતાના જ સ્વભાવનો પ્રતિભાસ આવતો નથી. પ્રતિભાસ જીલનાર પણ જ્ઞાન છે અને જેનો પ્રતિભાસ જીલવો છે તે જ્ઞાન સ્વભાવ છે. ટ્રેજેડી એ વાતની છે કે જ્ઞાન પોતે પોતાના સ્વભાવને જોઈ શકતું નથી, એવી રીતે વિભાવ સાથે ઐક્યપણું પામેલું છે અને એ ઐક્યપણામાં મલિનતા છે. વિભાવ છે પોતે સ્વયં મલિન છે. એવું મલિનપણું દૂર થવું અને મુમુક્ષુની ભૂમિકાનું નિર્મળતા નિર્મળપણું થવું એ દર્શનો રહિત એવા જે મહાત્મા, એવા જે સત્પુરુષ તેનું બહુમાન થતા, તે દ્રષ્ટિથી તેનું બહુમાન થતા અહીંયા દર્શનનો અનુભાગ ભાવની અંદર જે છે, દર્શનનો ભાવ દર્શનનો છે એનો અનુભાગ નીચે આવે છે, ઘટે છે. એ ઘટતા જ્ઞાન એટલું નિર્મળ થાય છે કે તે જ્ઞાન પોતાનો સ્વભાવ શું છે એ સમજી શકે છે. જ્ઞાનમાં જ્ઞાન સ્વભાવ સમજવો, બસ જ્ઞાનમાં જ્ઞાન સ્વભાવ પ્રતિભાસવો એને અહીંયા પદાર્થનો યથાર્થ નિર્ણય કહેવામાં આવે છે અને તે પહેલાની દશા તે અનિર્ણયની, પદાર્થના અનિર્ણયની સ્થિતિ છે કે જેને લઈને પરમ યોગ્યતા અથવા સ્વાનુભવ સુધીની ચરમ સીમાની જે યોગ્યતા છે એ યોગ્યતાની પ્રાપ્તિ થતી નથી. પહેલું અને બીજું કારણ જવા માટે જો બીજું પહેલું અને ત્રીજું કારણ, ત્રીજું એટલે પદાર્થનો અનિર્ણય અને પહેલું એટલે આ લોક સંબંધીની સુખેચ્છાઓ, તે બંને પ્રકારના દોષ જવા માટે બીજા કારણની હાનિ કરવી. બીજા કારણની હાનિ કરવી એટલે પરમ વિનયમાં વર્તવું યોગ્ય છે. અવિનય ભાવની પરમદીનતાની ઓછપ છે એ ઓછપ ન રહેવી જોઈએ. સર્વાર્પણ બુદ્ધિ એ સત્સંગને ઉપાસવો જોઈએ. જો કોઈ વિદ્યમાન સત્પુરુષ હોય તો સર્વાર્પણ બુદ્ધિ એ ત્યાં સત્સંગને ઉપાસવો જોઈએ. અહીંયા એ શરત છે. જો કે અહીંયા પ્રશ્ન થાય છે કે આ કાળમાં એવા વિદ્યમાન સત્પુરુષ ન દેખાતા હોય તો શું કરવું, આટલો પ્રશ્ન અવશ્ય થવા જોઈએ. તો એવા પુરુષ ન દેખાતા હોય તો એવા પુરુષ મળે એની ભાવના, એની તીવ્ર ભાવના અને એના વિયોગનો પરિતાપ, એ પ્રકારના પરિણામ ઉત્પન્ન થવા ઘટે. એવી ભૂલ થવી ન ઘટે કે વર્તમાન સત્પુરુષનો સત્સમાગમ રૂપ યોગ નથી તો કાંઈ નહીં, આપણે ભૂતકાળમાં થઈ ગયેલા મહાપુરુષોના વચનામૃતો, ગ્રંથો, શાસ્ત્રો આચાર્યોના ગ્રંથોના એક બધું આપણી પાસે છે. તો એ રીતે આગમો અને શાસ્ત્રો અને વચનામૃતોથી આપણે આ વિષયનો જે રસ છે, આ દિશાનો જે રસ છે, આ માર્ગનો જે રસ છે, એ દ્વારા આગળ વધવાનો પ્રયત્ન કરશું. એમ થવામાં એને વર્તમાન વિયોગનો અભાવ, જે વિયોગ છે, એનો જે પરિતાપ છે, દોરામાં કરે છે કે એનો પરિતાપ મને લાગતો નથી, આ પણ મારી મોટી ખામી છે. જ્યાં એનો પરિતાપ લાગતો નથી, એનો વિયોગ જ્યાં સ્ફૂરતો નથી, ત્યાં અવશ્ય વર્તમાન જે પ્રક્રિયામાં પોતે જોડાય છે એમાં સંતોષ આવે છે, આવ્યા વિના રહેતો નથી. અને કોઈ પણ અવસ્થાને લક્ષે, કોઈ પણ અવસ્થાને અનુસરીને સંતોષ થવો, એ વળી પાછો દર્શન મોહને તીવ્ર કરવાનું કારણ થાય છે. એ તો ભૂલે ચૂકે પણ કરવાનું નથી. જ્યારે સમ્યક દ્રષ્ટિ તે દ્રવ્ય દ્રષ્ટિ છે અને મિથ્યા દ્રષ્ટિ તે પર્યાય દ્રષ્ટિ છે, અને અનાદિથી પર્યાય દ્રષ્ટિને લીધે પર્યાયમાં જ જીવ મૂંઢાયેલો ને મૂર્છાયેલો છે, ત્યારે કોઈ પણ પર્યાયને વિશે સંતોષ થવો તે પર્યાય બુદ્ધિને, પર્યાય દ્રષ્ટિને વધારે તીવ્ર થવાનો, વધારે દ્રઢ થવાનો એ કારણ બને છે. સત્પુરુષોને તો સમ્ય જ્ઞાન પ્રગટ થાય છે, એથી વધારે ઉપર ઉપરના જ્ઞાનો પણ પ્રગટ થાય છે, અંગ પૂર્વના જ્ઞાનોની લબ્ધિઓ પ્રગટ થાય છે, તો પણ એમને કોઈ અવસ્થામાં સંતોષ થતો જ નથી. કેમ કે એમને તો કોઈ પણ પર્યાયથી અનંત ગુણ સમૃદ્ધ એવું જે સ્વગ્રહ છે, નિજ પદાર્થ છે, પરમ પદાર્થ છે, એની દ્રષ્ટિ છે, એટલે એ હું છું એવી દ્રષ્ટિ છે. અને એ દ્રષ્ટિમાં વર્તમાન અવસ્થા ગમે તેટલી વિકાસ પામી હોય તો પણ એની અલ્પતાની સરખામણી કર્યા વગર જ એ જ્ઞાન સહેજે સહેજે એને ગૌણ કરી નાખે છે અને પોતાના સ્વગ્રહની મુખ્યતાને ચૂકતો નથી. એવું જે મુખ્યપણો અને ગૌણપણ, એ તો સત્પુરુષની સહજ દશા છે. એ દશાથી ચ્યુત થાય તો મિથ્યાત્વમાં આવી જાય. એટલે એમને તો ગમે તેટલો વિકાસ થાય તો પણ અહમપણું થતું જ નથી અવસ્થાનું. એ સહજ સ્થિતિ સમ્યક દ્રષ્ટિપણું પ્રાપ્ત થયું છે ત્યારથી જ થઈ ગઈ છે. ભૂલ થાય છે એ તો મોક્ષ દશામાં થાય છે, કે જરાક થોડું જ્ઞાન વધે છે, જરાક થોડું આચરણ સારું થાય છે, અથવા જરાક કોઈ ગુણ વિકાસ પામે છે, તો પર્યાય દ્રષ્ટિ હોવાને લીધે એમાં અહમ પણ થતું રોકી શકવું એ મુશ્કેલ બની જાય છે. એટલા માટે પર્યાય પ્રત્યેનો અહમ પણ ન રહે અને દીનતા રહે, મહત્તા ન રહે અને દીનતા રહે, એનું સાધન શું? કે એનું સાધન પોતાથી મહાન છે ગુણમાં એવા શ્રી ગુરુની પરમ ભક્તિ અને પરમ વિનય થતા પોતાની અલ્પતા આપોઆપ જ રહી જાય છે, પોતાની મહત્તાનો પ્રસંગ એને આવતો નથી. આ પણ એક પર્યાય દ્રષ્ટિ તીવ્ર નહીં થવાનું મુખ્ય સાધન થઈ શકે છે. એટલે એમ કહે છે કે બીજા કારણને હાનિ કરવી અને મહાત્માના યોગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું, મહાત્માના યોગે જે પ્રત્યક્ષ વિદ્યમાન સત્પુરુષનું સત્સમાગમ થાય ત્યારે તેમનું અંતરંગ પરિણતિમાં જે અલૌકિક સ્વરૂપ છે તેને ઓળખવું, તેમના લૌકિક સ્વરૂપને ઓળખવું એ વાત ન કહી. કેમ કે લૌકિકમાં તો જે પૂર્વ કર્મના ઉદય અનુસાર જે કોઈ સંસારની પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાં મહાત્મા એ વચ્ચે જોવામાં આવે છે, અને તે એક સામાન્યમાં સામાન્ય મનુષ્યથી માંડીને ચક્રવર્તી સુધીના પદધારી હોય છે, કોઈ પણ મનુષ્ય સામે દ્રષ્ટિ થાય છે, એમાં કોઈ બાહ્ય કર્મને શરત જ નથી, અથવા આત્મજ્ઞાન થાય ત્યારે પૂર્વ કર્મના ઉદય બધા ફરી જાય એવું બનતું નથી, એ ઉદય બધા ચાલુ રહે છે, આત્મા અંદરથી ફરી જાય છે, માયથી આત્મા ફરે છે, બહારના ફેરફારો થતા નથી, બહારના ફેરફારો એમ જ ઉભા રહે છે, કુટુંબ હોય તો કુટુંબ એમને રહી જાય છે, ધંધો હોય તો ધંધો એમને રહી જાય છે, રાજપાટ હોય તો રાજપાટ એમને રહી જાય છે, દરિદ્રતા હોય તો દરિદ્રતા એમને રહી જાય છે, એટલે તેમનું જે અંતરંગ સ્વરૂપ છે એ મહાત્માના યોગે તેમના અલૌકિક સ્વરૂપને ઓળખવું, ન ઓળખાય ત્યાં સુધી ઓળખવાની પરમ તીવ્રતા રાખવી. શું કહે છે? માની લીધું તે ચાલતું નથી, ઘણા માને છે, આપણે પણ માનીએ છીએ, એવું નથી ચાલતું, આમાં એમની અંતરંગ દશાને ઓળખાણ થવી જોઈએ, એમની દ્રષ્ટિ અંતર્મુખમાં કેવી રીતે કામ કરી રહી છે, એમનું જ્ઞાન અંતરબાહ્ય કેવી રીતે કામ કરી રહ્યું છે, એમનો અંતરંગ પુરુષાર્થ કેટલો કામ કરી રહ્યો છે, કેવી રીતે કામ કરી રહ્યું છે. ઉદયમાન જેટલા કોઈ સંયોગો છે અને એ સંયોગોને અનુસરીને જે કોઈ ઉદય ભાવો છે એ ઉદય ભાવોની અંદર એમનો વિવેક કેવી રીતે કામ કરી રહ્યો છે કે જેનો અનુસંધાન એમની અંતરની અલૌકિક દશા સાથે છે. આ બધા જે પ્રયોજનભૂત મુદ્દા અંતર પરિણતિના છે મહાપુરુષના, એને જોવાનો પ્રયત્ન કરવો, એને અવલોકન કરવાનો પ્રયત્ન કરવો, અને જો એ પોતાના જ્ઞાનમાં પ્રતિભાસે તો એ બહુ મોટી વાત છે. મુમુક્ષુ જીવને જો વિદ્યમાન ધર્માત્માની અંતરંગ દશાની ઓળખાણ થાય તો એને આત્માર્થ કેવી રીતે સાધવો એ શીખવાની જરૂર નથી પડતી, એમાંથી એ શીખી લે છે. કેમ કે મહાપુરુષ એમની અંતરંગ દશા દ્વારા પોતાના આત્મ સાધનને સાધી રહ્યા છે. આત્મ સાધનને આમ સાધવું ને તેમ સાધવું ને આમ હોવું ને તેમ હોવું એ જે કથન છે એ કથન શ્રવણેન્દ્રિયનો વિષય થાય છે, અને એ દ્વારા જીવ મુમુક્ષુ જીવ સમજવાનો એક પ્રયાસ કરે છે. એના બદલે એ ચીજ સામે નજર સામે જોવા મળે છે. શું ફરક છે? વાઘનું વર્ણન કરવું અને વાઘ દેખાડવો એટલો ફેર છે. વાઘ તો બિલાડીના ચટાફટા હોય જીવો, અને એના બદલે વાઘ દેખાડે તો કેટલું જ્ઞાનમાં ફેર પડે, કે પછી વાઘ સિવાયનું કોઈ પણ પ્રાણી સામે આવે તો આ વાઘ નથી એમ ખબર પડી જાય છે. ભલે ભળતું ગમે એવું પ્રાણી આવે, ચિત્તો આવે તો પણ આ વાઘ નથી એમ ખબર પડી જાય છે. એમ સત્પુરુષને ઓળખે તે સત્પુરુષ સિવાયના કોઈ પણ વેશમાં કોઈ પણ માનવી હોય તો પણ એ ઓળખી લે છે કે આ સત્પુરુષ નથી, આ ફેર પડે છે. ભાષાથી કવિ ચાતુર્યથી કોઈ જ્ઞાન નથી. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ પ્રવ્યો સાંભળો, બધા ભેદ નહીં લીધા કે અગિયાર ને નવ પૂર્વ ભણેલ હોય તો પણ એને અમે જ્ઞાન કહેતા નથી, કાવ્ય રચના આવડતી હોય તો એને અમે જ્ઞાન કહેતા નથી, જીનવર જ્ઞાન કહે છે એ કોઈ બીજી વાત છે, એમ કરીને એ બધી રચના કરી છે. તો અહીંયા ઓળખવું એમાં પોતાનું પ્રયોજન રહેલું છે કે જે આત્મ સાધન એ સાક્ષાત કરી રહ્યા છે એમાં એના દર્શન થાય છે, જેને એ સાધી રહ્યા છે એવા પરમ તત્વના પણ એમાં દર્શન થાય છે. બંને વાત પ્રેક્ટિકલી સામે આવે છે એટલે એમાં ભૂલ પડતી નથી. એક બીજું દ્રષ્ટાંત લઈએ કે બાળક 2-3 વર્ષે ના ઉંમર થાય ત્યારે અત્યારે એને બાલ મંદિરમાં બેસાડીએ છીએ. બાલ મંદિરમાં બાળકને બેસાડીએ છીએ ત્યારે એને એમ શીખવે કે જુદા જુદા રંગોનું જ્ઞાન કરાવવું હોય ત્યારે એને એમ કહે કે ગુલાબી રંગ લાલ રંગને મળતો હોય છે. ગુલાબી રંગ એ સાંભળવાની ચીજ છે? ગુલાબી રંગ તો આંખથી જોવાની ચીજ છે. પણ જ્યાં સુધી એ રંગ ન દેખાડવામાં આવે અને માત્ર એનું વર્ણન કરવામાં આવે અને ગમે તેટલું સારું વર્ણન કરવામાં આવે તો પણ બાળકને ગુલાબી રંગ કેવો એમાં ભૂલ થવાની સંભાવના છે. પણ બગીચામાંથી એક ગુલાબ લઈને એને સામે દેખાડવામાં આવે કે જો આ ફૂલનો જે રંગ છે એ રંગ ગુલાબી રંગ છે તેથી આ ફૂલને પણ ગુલાબ કહેવામાં આવે છે. આટલું જો એને પ્રેક્ટિકલ જ્ઞાન કરાવવામાં આવે તો એની જિંદગીમાં ગુલાબી રંગમાં બાળક ભૂલ નહીં કરે. એ પ્રેક્ટિકલ જ્ઞાન પહેલી વખત જે થયું એ જીવન પર્યંત ચાલુ રહેશે. આટલો થિયરીટિકલ નોલેજ અને પ્રેક્ટિકલ નોલેજની અંદર આટલો મોટો તફાવત છે. ગ્રંથોમાં જે જ્ઞાન છે ભલે એ વચનામૃતો છે અને એનું જે શ્રવણ છે એ જ્ઞાન છે એ બધું થિયરીમાં જાય છે. જ્યારે વિદ્યમાન સત્પુરુષ હોય તો એની જે અંતરની અલૌકિક પરિણતિ છે એને જોવી, ન જોવાય ન સમજાય ન ઓળખાય ત્યાં સુધી ઓળખવા માટેની પરમ તીવ્રતા રાખવી, આ એક શબ્દ વિશેષ ધ્યાન ખેંચવા જેવી વાત છે. કે સત્પુરુષને ઓળખવાની તો અમારી જરૂર ઈચ્છા છે. જ્યારે સત્પુરુષ પોતે જ એમ કહે છે કે સત્પુરુષને ઓળખો ત્યારે ન ઓળખવાની વાત તો રહેતી નથી. પણ ઓળખવું એમ નહીં, ન ઓળખાય ત્યાં સુધી પરમ તીવ્રતા રાખવી તો ઓળખાશે. એટલે પરમ તીવ્રતા નહીં આવે તો પણ એના યોગે નહીં ઓળખાય. સત્પુરુષ અનંત વાર મળ્યા છે, કાલે પણ વાત થઈ હતી. પૂજા ભક્તિ કરી છે, નથી કરી એવું નથી, પણ ઓળખીને નથી કરી. અને એક વાર ઓળખાય તો 194 પત્ર જે વાંચો આપણે એને એ દશા થયા વિના રહે નહીં. કેમ કે એમાં સાક્ષાત જે મોક્ષ માર્ગ છે એનું પ્રત્યક્ષ દર્શન છે. એ કોઈ ઓળખાણની પરિસ્થિતિ જ બીજી છે. એ પરિસ્થિતિમાં પરમેશ્વર બુદ્ધિ ઉત્પન્ન થાય છે. ખરેખર સાચી ઓળખીને પરમેશ્વર બુદ્ધિ એ પરિસ્થિતિમાં ઉત્પન્ન થઈ આવે છે.
એ ઓળખાણમાં સાધ્ય અને સાધન બેની ઓળખાણ થઈ જાય,
બંનેની ઓળખાણ થાય છે. ઓળખાણ થાય છે એટલું જ નહીં, પણ જે આત્મ સાધન છે એની જે વિધિ છે એ વિધિ જે પ્રયોગાત્મક વિધિ છે એ પ્રયોગ નજરે નજર જોવામાં આવે છે. વિજ્ઞાનના વિષયે
75ના પત્રમાં લખી છે 875.
હા,
વર્તમાન સત્પુરુષ આપની સામે ન હોય વચનામૃત ઈ જ આપણે આશરો મળે ને અત્યારે.
એટલે એમાં એવું છે કે ન હોય તો એમને પ્રતિકૃતિ છે, હા, એટલે જે પ્રતિમા છે ફોટો છે એવું આપણે નથી તો એનો વિયોગ કેટલો થાય છે આ એક બીજો પ્રશ્ન છે. એટલે આ સંતોષ કેટલો આ વિચારને વિશે છે.
નથી એટલે સંતોષ માન્યો, પણ નથી તો છે ખરાબ ને તેને શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો એની
જો શોધવાનો પ્રયત્ન નથી કરતો તો એક ન્યાયે તે ઉપેક્ષા કરે છે અને આ અપરાધ છે, અને કોઈને કોઈ બહાને થતો હોય છે. આ એક બહુ ગંભીર અને ઊંડી વિચારનું સ્થળ છે. ખ્યાલ નથી આવતો કે આવું બની જાય છે, આવો અપરાધ થઈ જાય છે, એવો ખ્યાલ નથી આવતો. કેમ ખ્યાલ નથી આવતો? બીજી બાજુ ભૂતકાળના કોઈ સત્પુરુષના વચનામૃતથી, એની પ્રતિકૃતિથી, એના પોતાથી સંતોષ માનવાનો પ્રકાર બને છે. એક સ્વભાવ મારે બહુ સરસ હમણાં જ વાંચ્યો, એમાં એમ લખ્યું છે કે આ જીવે અનંત કાળથી ભૂલ કરી હોય તો તે આ ભૂલ કરી છે કે એને ભૂતકાળના સત્પુરુષોને સ્વીકાર્યા છે અને વર્તમાન સત્પુરુષો કે જે વર્તમાન સત્પુરુષ હોય છે એ બાજુ લક્ષી જતું નથી, અને ભૂતકાળના સત્પુરુષોના જે ગ્રંથ હોય છે એને લઈને એ બાજુ જે સત્પુરુષ ને માને છે એવો સંતોષ. સામાન્ય તકલીફ પણ આપણે આવી પડે કે સામાન્ય કામકાજ આવી પડે, થોડું પણ બહાનું મળે એટલે સ્વાધ્યાય બીજું બીજું વિસ્મૃત થઈ જાય છે કે ગૌણ થઈ જાય છે. પણ અહીંયા તો એમ કહેવું છે કે જો નથી તો પૃથ્વી નક્ષત્ર થઈ નથી. જી ધર્મકાળ પંચમ આરાના છેડા સુધી છે, આ તો દિવ્યથનીમાં આવેલો વિષય છે. તો સત્પુરુષો વિદ્યમાન હોય છે, પણ એ સત્પુરુષ વિદ્યમાન હોય છે કે કેમ એ સંબંધેનો જે વિયોગ અને વિરહનો પરિતાપ છે એ સાચી પાત્રતાના અભાવ થાય છે. એ નથી ત્યાં પાત્રતા પણ એ બધી પરિસ્થિતિ છે. એટલે એ પરિસ્થિતિમાં જ્યાં સુધી જીવ આવે ને તો સત્પુરુષ એના આંગણે આવે તો પણ એને ખબર પડે, કેમ કે એની પાસે નજર નથી, એને દરકાર નથી, પરમ તીવ્રતા નથી. અહીંયા તો એમ કહે છે કે પરમ તીવ્રતા નથી, ઓળખવું એમ નહીં, ઓળખવાની પરમ તીવ્રતા રાખવી. તીવ્રતા ન હોય તો એટલો ભાગ પરિણામની અંદર ઉપેક્ષા નો છે. ઓળખવા માટેનો પ્રયાસ કરે, ઝવેરી કોઈ જન્મતો નથી, જન્મીને કોઈ ઝવેરી હોતો નથી મનુષ્ય, એને હીરો ઓળખવાની પ્રેક્ટિસ કરવી પડે છે. અને એ પરિચય છે વારંવાર હીરાને જોવો. હીરાનું સાહિત્ય વાંચો એમ નહીં આવે, એમાં સાહિત્યના ગ્રંથો ઘણા છે. એ તો બધી થિયરી વાતને સમજવા પૂરતી છે, પણ એનાથી ઝવેરી કોઈ બની શકતું નથી, બની શકાતું પણ નથી, પરિસ્થિતિ જ નથી, કેમ કે એ વિષય પ્રેક્ટિકલ નોલેજ નો છે. એમ ધર્મ ને ધર્મ નો માર્ગ ને એની પાત્રતામાં પ્રેક્ટિકલ શરૂ થાય તો જ એ બધું આગળ ચાલે છે. કોઈ વાતોથી, વાંચવાથી, વિચારવાથી એ કઈ મળી જતું નથી. તો અહીંયા શું છે, ઓળખવાનો એક જ પ્રોસેસ છે, એમાં જાજી વાતો નથી. પરિચય કરવો તે કોઈ પણ વ્યક્તિના પરિચય વગર તે વ્યક્તિને ઓળખાણ કેવી રીતે ખબર છે? બીજો કોઈ ઓલ્ટરનેટિવ જ નથી, બીજો કોઈ ઉપાય નથી. સારું લાગે છે, વચનામૃતો વાંચીએ, પદો વાંચીએ, ગ્રંથો વાંચીએ, શાસ્ત્રો વાંચીએ, બધી ખૂબ જ સારી વાતો છે એટલે સારી લાગે, એમાં કઈ સવાલ નથી. પણ એમાંથી સત્પુરુષની ઓળખાણ કરવી છે, એનું અંતરંગ ઓળખવું છે, એ નજર કેટલી, આ સવાલ છે.
એની સામે આ કાળમાં તો બહુ દુર્લભ છે, આ કાળમાં તો દુર્લભ છે. અને ક્યાં ખોટો હીરો હાથમાં આવી જાય અમેરિકન ડાયમંડ તો તકલીફ થઈ પડે ને, એના કરતા જૂનું છે એ સાચું છે.
નહીં, એમાં એવું છે કે ઓગે ઓગે તો એકે સાચું નથી, ઓગે ઓગે તો એકે સાચું નથી. એટલા માટે એક વાત જોઈએ, 679 નંબર પત્ર છે, પત્ર બહુ વિસ્તાર વાળો છે, પણ જ્ઞાનીને વાણી ઉપરથી ઓળખવાની વાત છે. 679 નંબર નો પત્ર છે. તો જ્ઞાનીની વાણી પુરવાર પર અવિરોધ આત્માર્થ ઉપદેશક બગડો કર્યો છે ને, એનો બીજો પેરેગ્રાફ અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે અને અનુભવ સહિત પણ હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે. શુષ્ક જ્ઞાનીની વાણીમાં તેવા ગુણો હોતા નથી. સર્વથી ઉત્કૃષ્ટ ગુણ જે પુરવાર પર અવિરુદ્ધ પણ તે શુષ્ક જ્ઞાનીની વાણીને વિશે વર્તવા યોગ્ય નથી, કેમ કે યથાસ્થિત પદાર્થ દર્શન તેને હોતું નથી અને તેથી ઠામ ઠામ કલ્પનાથી યુક્ત તેની વાણી હોય છે. તો જે વચનો મળે છે એ વચનોની અંદર પણ આ લક્ષણોને ઓળખવાનો પ્રયાસ કર્યો છે કે સંમત જ કરી લીધું છે. બે રીતે સંમત થાય છે, એક ઓળખીને અને એક વગર ઓળખીને. કાલે એક ચર્ચા ચાલી હતી આપણે કે આપણે ઝવેરી જેને હીરો કહે છે એને આપણે પણ હીરો જ કહીએ છીએ, આપણે એને કાંકરો નથી કહેતા. અને રીતસર પૈસા આપણે ખરીદીએ છીએ, એના દાગીનામાં મટાવીએ છીએ અને વાપરીએ છીએ, એટલે કાંઈ હીરાની ઓળખાણ થઈ ગઈ. પૈસા આપી દીધા, મફત આપી દીધા, એમ પ્રશ્ન થઈ શકે કે હા ઓળખા વગર મફત જ આપેલા છે. ભલે સાચો હીરો હોય તો એને માટે એ સાચા હીરાની ખરીદી એ ખરેખર કઈ વાત નથી.
શ્રદ્ધા રાખીને કરી,
શ્રદ્ધા, પણ એ શ્રદ્ધા રાખે એનો ફળ છે.
સાચો માલ આવ્યો, સાચો માલ ઘરમાં આવ્યો.
અંધશ્રદ્ધામાં અને સાચી શ્રદ્ધાનો તફાવત આપણે આ વિચારે લોકો જેને અંધશ્રદ્ધા છે, દરેક ધર્મમાં આવી રીતે નથી માનતા પોતપોતાનો. કુરાન વાંચનાર કુરાનમાં શ્રદ્ધા વગર કુરાન વાંચે છે, બાઇબલ વાંચનાર બાઇબલમાં શ્રદ્ધા વગર બાઇબલ વાંચે છે, અને વચનામૃત વાંચનાર વચનામૃતમાં શ્રદ્ધા વગર વચનામૃત વાંચે છે. તો શું આ બધા સરખા છે? બહુ ફરક છે. અંધશ્રદ્ધા અને જ્ઞાન પૂર્વક ની, સમજણ પૂર્વક ની, ઓળખાણ પૂર્વક ની જે શ્રદ્ધા, એ વચ્ચે જમીન આસમાન જેટલો ફરક છે. એટલો ફરક છે, એક આંધળો હોય ને એક દેખતો હોય એટલો ફરક છે, એક અંધકાર હોય અને એક પ્રકાશ હોય એટલો ફરક છે. આ ફરક જ્યાં સુધી તૂટે ને ત્યાં સુધી માર્ગ આવતો નથી, માર્ગનો પત્તો લાગતો નથી. એટલે તો પદાર્થ નિર્ણય લીધો, સત્પુરુષની ભક્તિ પછી પણ પદાર્થ નિર્ણયનું કારણ શા માટે લે છે? કે જ્ઞાનની નિર્મળતામાં આવ્યો હોય તો તમે પદાર્થ દર્શન હોવું જોઈએ. પદાર્થ દર્શન ન હોય તો કલ્પના થયા વગર રહેશે નહીં. એટલી જયારે ખબર પડે છે ને ત્યારે પછી કોઈ પણ ગ્રંથ હાથમાં આવે છે એની માટે વાત કરે છે છેલ્લા પેરેગ્રાફમાં એક પેજમાં 496માં કે પૂર્વ કાળે જ્ઞાની થઈ ગયા હોય અને માત્ર તેની મુખવાણી રહી હોય તો પણ વર્તમાન કાળે જ્ઞાની પુરુષ એમ જાણી શકે કે આ વાણી જ્ઞાની પુરુષ ની છે. જ્ઞાની પુરુષ ને કેમ ખબર પડી કે આ વાણી જ્ઞાની પુરુષ ની છે? કેમ કે એમને ઓળખાણ છે, કેમ કે રાત્રિ દિવસના ભેદની પેઠે અજ્ઞાનીની અને જ્ઞાનીની વાણીની વિશે આશય ભેદ હોય છે. શબ્દ ભેદ નથી હોતો, શબ્દો સરખા જ હોય. અરે કોઈ વિદ્વાન હોય તો એથી સારા શબ્દનો પણ પ્રયોગ કરી શકે, સારી વચન રચનાનો પણ પ્રયોગ કરી શકે. પછી જ્ઞાનીની વાણીની અને અજ્ઞાનીની વાણીની ઓળખાણ કેવી રીતે કરવી, આ બધા વિષય વિચારણા માગે એવા વિષય છે, ગહન વિચારણાના વિષય છે અને પ્રયોજન વિષય છે. એમને મનુષ્ય આયુ કાઢી જાય છે. આત્મદશાના તારતમ્ય પ્રમાણે આશય વાળે વાણી નીકળે છે. એમાં પણ ખબર પડે છે કે આ જ્ઞાનીની ઉગ્રતા ઘણી છે. એમે પૂર્વકાળના થઈ ગયેલા જ્ઞાનીની વાણીને ખબર પડે છે. તે આશય વાણી પરથી વર્તમાન જ્ઞાની પુરુષને સ્વાભાવિક દ્રષ્ટિ કરતી જાય છે. એને ખ્યાલ છે કે આ જ્ઞાનીની જ વાણી છે, જ્ઞાની જ આમ કહી શકે, બીજા આમ કહી શકે. અને કલ્પના ભળે એટલે તરફ પકડી લે છે જ્ઞાની, કારણ કે કલ્પના ભળેલી છે. માટે આ શબ્દો શાસ્ત્ર અનુસાર બધી વાતો હોવા છતાં જ્ઞાની નથી ખબર પડી જાય છે. એ બે વચ્ચે મોટું અંતર છે અને આ જ આ વિષયનું રહસ્ય છે. એ રહસ્યની પાયમાં વિના આગળની કોઈ વાતની સિદ્ધિ નથી. આ પાયાનો વિષય છે અને એના માટે વારંવાર કૃપાળુ દેવ જાગૃત કરે છે. એ જે વિષયમાં જાગૃત કરવા માંગે છે, જે સ્થળે જાગૃત કરવા માંગે છે, એ સ્થળે બિલકુલ ઉપેક્ષા ન કરવી જોઈએ, એ સ્થળે આંખ મીચી ન લેવી જોઈએ કે નહીં. આપણને આ ખ્યાલ નથી પડતો, પણ આપણે માનીએ તો છે, એવું નથી ચાલતું. એને માટેની તીવ્રતા રાખે તો અવશ્ય જ્ઞાન ખુલે છે. જ્ઞાનનો આ એક સ્વભાવ છે. જ્ઞાન તો ત્યારે બીડાય છે કે જ્યારે એ જ્ઞાનની અંદર સત્ય સમજવાનો અવકાશ નથી હોતો ત્યારે. પણ મોક્ષુ જીવે તો, જેને સત્ય પામવું છે એવા મોક્ષુ જીવે તો, સત્ય જ્યાં સુધી ઉપલબ્ધ ન થાય, સત્યની જ્યાં સુધી પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી સત્ય માટે ખાલી જગ્યા રાખે, અવકાશ રાખવો અને એ સત્યને ઓળખવાની પામવાની પૂરી તીવ્રતા રાખવી જોઈએ. કેમ કે અત્યારે જે સ્કોપ છે, જે અવકાશ છે, એ ભવિષ્યમાં નહીં મળે. મિથ્યાત્વ અવસ્થામાં મનુષ્ય દેહનો ત્યાગ કરનાર જીવ ભાગ્યે જ બીજું મનુષ્ય પણ પામે છે. કેમ કે મનુષ્ય દેહ અથવા મનુષ્ય ગતિ, એ ગતિમાં એ જ્ઞાનની એવી સમતોલ વિવેક વાળી દશા છે કે એને સત્ય બહુ સહેલાઈથી સમજી શકે છે, ઓળખી શકે છે, પ્રાપ્તિ કરી શકે છે. બાકી ત્રણ ગતિ કરતા નારકીમાં દ્વેષનો પ્રવાહ ન છે, દુઃખ દુઃખને દુઃખના દ્વેષમાં ડૂબેલો છે જીવ. દેવલોકમાં રાગનો પ્રવાહમાં એટલો તણાયેલો જીવ છે કે સમ્યક દ્રષ્ટિ જાય તો પાંચમા ગુણસ્થાનમાં ન આવી શકે. વિતરાગતા વધારી એને ગુણસ્થાનમાં સાગરો પોતાના આયુષ કાઢે. અને ત્રિંજ ગતિમાં મન હોવા છતાં, મોટા ભાગના ત્રિંજો તો મન વિનાના પ્રાણીઓ છે, કેટલાક જે મનવાળા પ્રાણીઓ છે એને પણ બુદ્ધિ વિડાઈ જાય છે, મતિ કુંઠિત થઈ જાય છે. રસ્તામાં વાહન આવે તો પણ ઢોર ખસતો નથી, એનું શું કારણ એને ખબર નથી, હું કતરાઈ જઈશ. એટલી પ્રયોજનની બુદ્ધિ કુંઠિત થઈ જાય છે. એક મનુષ્ય પ્રાણીમાં પોતાના આત્મહિતનું પ્રયોજન સમજવા માટે બહુ સારી સમતોલ બુદ્ધિ છે, વિવેક કરવાની. એ તક એને મળી છે, એમાં જો એ વાગે તકની ઉપેક્ષા કરીને તકને ખોઈ બેસે છે ત્યારે કુદરતે ફરીને એ તક જલ્દી નથી મળતી. અને પ્રાય અત્યારનો મનુષ્ય તેની જગતીમાં ચાલ્યો જાય છે. એટલે જ્ઞાનીઓ પોકારી પોકારીને એમ કહે છે કે જો તું કોઈ કાકતાલીય ન્યાયથી મનુષ્ય થઈ ગયો છો, તને ખબર નથી કે હું માણસ થયો છું, પણ કારને બેસું ને ડાળને પડું એમ જેમ થાય એમ જો તું મનુષ્ય થઈ ગયો છે, તો ઓછામાં ઓછો તો આત્માની ઓળખાણ એટલે અહીંયા પદાર્થનો નિર્ણય કરી લીધે, સામે સત્પુરુષનો નિર્ણય કરી લીધે. આ સત્પુરુષ છે આવા જ હોય, અને કોઈ પણ વેશમાં આવે સત્પુરુષ આવે તો હું ઓળખા વિના નહીં રહી શકું. એની એટલી કેપેસિટીની યોગ્યતાને એને પોતાને આત્મવિશ્વાસ આવી જવો જોઈએ. અભ્યાસ કઈ જાતનો અભ્યાસ? અંદર લાઈટ થાય થાય એવો વિષય છે. જયારે અગિયાર અને નવ પૂર્વ નું જ્ઞાન લબ્ધિ સિવાય થતું નથી, કેમ કે એટલું વિશાળ જ્ઞાન છે કે ભણવા બેસે તો કોઈ મનુષ્ય નું આયુષ્ય જ ન હોય એટલું. મંદકષાયને લઈને એવી લબ્ધિઓ થાય છે, બાહ્ય ઉગાડ છે બધા. પછી ખરેખર જેને એમ કહીએ કે તિરિંજ ને પણ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન થાય છે. એક ચરમસીમા ઉત્કૃષ્ટ એમ લે કે અગિયાર અને નવ પૂર્વ ધારીને આત્મ જ્ઞાન નથી. બીજી બાજુ એમ કહે છે કે એક બળદ હોય ચપલું ભેટતું હોય ખાબોચિયામાં એ ભેટતાને પણ ના થાય. આ શું ચૂકે છે અને આ શું કરે છે, આ સંશોધનનો વિષય છે, આ નિર્ણય કરવાનો વિષય છે કે આ શું ચૂકી ગયો અને આને એવું શું કર્યું. બસ આ પિન પોઈન્ટ વાત જેટલી છે, આ જગ્યાએ છે, આ સ્થળે છે. અને એના ઉપર જો આપણું ધ્યાન ન જાય તો જેટલું જાણ્યું એટલું થોક થતા વાર નહીં લાગે. જેટલું બહુ બોલતો આ ભાવ સુધી પ્રક્રિયા ચાલુ રહી છે, ભવાંતર થતા પૂર્વ ભાવમાં અમે શું કર્યું તો એ યાદ પણ રહેતો નથી. જેમ અત્યારે યાદ નથી તેમ એ પરિસ્થિતિ આખા વાત નથી લાગે. એટલે જેટલો સમય હાથમાં છે એટલો સમય એનો ઉપયોગ, વધુમાં વધુ ઉપયોગ કેવી રીતે થઈ શકે એ ઉપર ધ્યાન હોવું જોઈએ. અને એમાં જ સમયનું વ્યતીત અને શક્તિનો વ્યય થવો જોઈએ. બીજી રીતે થાય તો એનો ખેદ થઈ જવો જોઈએ, મારો સમય ને શક્તિ બીજી રીતે કેમ વ્યતીત થાય છે. આ સમયની કિંમત બહુ છે, એટલે બહુ મહત્વની વાતો કરી છે. એક પત્રની અંદર પણ જે વાતો કરી છે એ બહુ મહત્વની કરી છે કે મહાત્માના યોગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું, તેના અંતરંગને પરખવું, અને તે ન ઓળખાય ત્યાં સુધી ઓળખવાની પરમ તીવ્રતા રાખવી, ઉત્કૃષ્ટ તીવ્રતા રાખવી. આ જે તીવ્રતા છે એ જ જ્ઞાનમાં ખાલી જગ્યા છે, અવકાશ છે કે જેને લઈને ઓળખાણ થોડું સુલભ થાય છે. એ સંબંધની ઉપેક્ષા હોય છે, બેદર અને પોતે જે કરે છે એમાં સંતોષ હોય છે, આ બધું સાથે જ હોય છે, ત્યારે સત્પુરુષને ઓળખાણ થઈ શકતી નથી. તો ઓળખાશે, પરમ ઓળખવાની પરમ તીવ્રતા રાખવી તો ઓળખાશે, એમને અવશ્ય ઓળખાશે એમ વાત છે. તો સાથે ને સાથે બે વાત કરી છે એમણે, મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લઈએ છે. આ સૂત્ર સિદ્ધાંત છે, કૃપાળુજીનું આ વચન છે. એ કોઈ આગમનું સૂત્ર હોય, સિદ્ધાંતિક સૂત્ર હોય એવી વાત કરી છે. મુમુક્ષુની ભૂમિકાનો આ સિદ્ધાંત છે કે જેને છૂટવું જ છે અને એકમાત્ર જેને છૂટવાની જ કામના છે એવા મોક્ષ જીવના નેત્રો, એટલે એના જ્ઞાન નેત્રોની વાત છે. એના નજરમાંથી મહાત્મા બચી શકતા નથી કે ઓળખાય વગર ચાલ્યા જાય, એ ઓળખી દીધે છે. આ એક કુદરતી વ્યવસ્થા છે, કુદરતી પરિસ્થિતિ છે, અને એવું ક્યારે અપવાદ ખાતર પણ બનતું નથી કે આમાં ભૂલ થાય છે. પણ આટલે હદ સુધીની તૈયારી એ જ બહુ મોટી વાત છે. બહુ ભાગ જીવ તૈયાર થતો નથી અને એટલે એ વાતથી વંચિત થઈ જાય છે. મુમુક્ષુના મિત્રો મહાત્માને ઓળખી લે છે. અહીંયા તો વિચારણીય વિષય એ છે કે જ્ઞાની તો જ્ઞાનીને ઓળખી લે, ડાક્ટર તો ડાક્ટરને સમજે, પણ દર્દી ડાક્ટરને સમજે છે એ વિષય આ મુમુક્ષુનો છે. મુમુક્ષુ પોતાના અનુભવ સાથે, ચાલતા અનુભવ સાથે એ અનુભવના કહેનારને તપાસી લે છે. જેમ કોઈ હોય એમ કે એક ફરિયાદ ઉપરથી બીજી ફરિયાદની વાત બતાવી દઈએ કે ભાઈ તમને ડાયરિયા થઈ ગયો છે, તો પેટમાં શું આવે છે કે નથી આવતી? તો ભાવ આવે છે. તો કે આ મરડાની ડાયરિયામાં તો ઘણા પ્રકાર છે, તો અનુભવી હોય છે એ દર્દીને થતા અનુભવની વાત કરે છે, અને એ એવા સચોટ અનુભવની વાત કરે છે કે દર્દીને એમ ખ્યાલ આવી જાય છે કે નક્કી આ વૈદ મારા દર્દને સારી રીતે સમજે છે. જે મારા દર્દને ન સમજે તે મારા દર્દના ઈલાજને કેવી રીતે કહેવાનો હતો? દર્દ જે સમજતો નથી એટલે જેને નિદાનની ખબર નથી એને ઈલાજની ખબર ક્યાંથી હોય? એ પરિસ્થિતિ નથી. એટલે આવી રીતે મોક્ષો ઓછી લે છે કે કહેનાર છે એ ખરેખર મારી ક્યાં ભૂલ થાય છે એ મને ખબર નથી પડતી એમને ખબર પડે છે, જેટલી મને ખબર નથી પડતી એટલી એમને ખબર પડે છે. કેમ કે જ્ઞાને તો એ બધી ભૂમિકામાંથી પસાર થઈ ગયા છે, આગળ પાછળ કેવી ભૂલ થઈ શકે છે એ બધો અનુભવ જ્ઞાને એમને વર્તી ગયું છે, અને મુમુક્ષુ જીવ કઈ ભૂમિકામાં કેવી ભૂલ કરે એ તો એમને સહજ માત્રમાં ખબર પડે. હવે જે સહજ માત્રમાં એમને ખબર પડે છે એવી ખબર જેની ભૂલ થાય છે એની ભૂલ જડે છે ગોતી દે છે ત્યારે મને ખ્યાલ આવે છે આ વાત મને ન સમજાણે ને આમને ક્યાંથી સમજાણે મારા અનુભવની વાત, મારી ભૂલ મારા ચાલતા પરિણામમાં જે ભૂલ થાય છે એ કેવી રીતે પકડી, એ અનુભવ વગર પકડી કે કેવી રીતે પકડી એનો એનો સચોટ ખ્યાલ અલૌકિક સ્વરૂપને ઓળખવાનો પ્રયાસ કરે છે. એ જે પ્રયાસ કરે છે એમાં એ પ્રયાસમાં નિષ્ફળ જવાનો પ્રશ્ન નથી, એ સફળ જ થાય છે. કૃપાળુ દેવના સત્રોની વિશેષતાઓમાં સૌથી કોઈ અસાધારણ મુમુક્ષુને કોઈ કામની ચીજ હોય, પ્રયોજનની ચીજ હોય તો એ છે કે એમણે પોતાને અંતરબાહ્ય પરિણતિનું એકદમ સરળતાથી વર્ણન કર્યું છે આમ એમના પત્રોમાં. લગભગ તો જ્ઞાની પોતાના પરિણામની વાત બહાર કરે એવો પ્રસંગ બહુ ઓછો હોય છે. જ્ઞાની ઉપદેશ આપે છે, મોક્ષને લાઈન ઉપર ચડાવે છે, પણ પોતાના પરિણામને કઈ દેખાડે એવી એ પ્રકાર ભાગ્ય જ હોય છે. અને જ્યાં એવો પ્રકાર ઉપજે છે કે એવો પ્રકાર થાય છે ત્યારે એ પ્રકારનું વ્યક્ત પણ પ્રગટ પણ સમજવા મળે છે એ બહુ મહાભાગ્યની નિશાની છે. એ અંતરનો ખુલ્લો વિષય આ જગતની અંદર મળે છે અને પત્રોમાં છે. એ જગ્યાએ એમના અંતરમ અલૌકિક સ્વરૂપને ઓળખવાના ઊંડાણમાં જવાનો પ્રયાસ સામૂહિક સુંદર અવતરીએ છીએ, વધારે ધ્યાન આપીએ છીએ કે સત્પુરુષના અલૌકિક સ્વરૂપને ઓળખવું હોય તો એમણે જે પોતાની દશા વ્યક્ત કરી છે, ભલે સાદા શબ્દોમાં હોય પણ એમાં ઘણી ગંભીરતા રહેલી છે. એ એક પ્રેક્ટિકલની થિયરી છે કે જે થિયરી ઉપરથી પ્રેક્ટિકલને જોઈ શકાય છે. ફરી પ્રેક્ટિકલ ને સમજાવવા માટે પ્રેક્ટિકલ ની થિયરી કહેવામાં આવે છે. એ થિયરી ઉપરથી જો પ્રેક્ટિકલ સમજી શકાય તો આ વિષયનું જ્ઞાન હાથ લાગે છે, એનો પત્તો લાગે અને એના માટે આ ગ્રંથ ઉત્કૃષ્ટ છે, બહુ ઊંચો ગ્રંથ છે. એ જ વિષય ઉપર જેનું જ્ઞાન હોય તો એટલે સવારે સ્વાધ્યાય પૂરો થયા પછી પોણી કલાક અમે એ વિષયની ચર્ચા રાખી છે કે એ વિષય કેટલા શબ્દોની મર્યાદામાં આવ્યો છે અને એ વિષયમાં એ શું શું કહેવામાં આવે છે, એ વિષયનું ઊંડાણ શું છે એ આપણે સમજવું છે. દાખલા તરીકે એમ જ કહે છે કે અત્રે ઉપાધિ છે તો પણ ઉપાધિમાં સમાધિ છે. આ શબ્દ તો વાંચ્યું છે એટલે આ બધા શબ્દોનો પણ પરિચય હોય કે અત્રે ઉપાધિ છે તો પણ ઉપાધિમાં સમાધિ છે. તો ઉપાધિમાં સમાધિ કેવી રીતે હોય? વાત વિચિત્ર લાગે એવી છે. એક બાજુ એમ કે છે કે ઉપાધિ છે, બીજી બાજુ એમ કે છે કે એ જ ઉપાધિમાં અમને તો સમાધિ છે. આ વિષયનું રહસ્ય શું છે અને મેળ શું છે અને એનું સાક્ષાત પરિણામનું દર્શન કેવી રીતે કરવું, આ વિષય જો સમજાય તો મુમુક્ષુને એનો આત્માર્થ સમજાય જાય એવી વાત છે, ને ન સમજાય તો આત્માર્થ ન સમજાય વાત સારી લાગે એ વર્ષે. કેમ કે શબ્દો માત્ર એ જાતનો અતિશય છે, નાનીની માણીમાં એવો અતિશય હોય છે કે એ અતિશયને લઈને એ વિષય સારો લાગે છે, રૂચે છે, ગમે છે, એ તો એટલી મર્યાદામાં સંતોષ માનવા જેવો. આપણે જ્યારે આ વિષે થોડું ચર્ચાય છે સ્વાધ્યાયમાં આજે, તો આ પત્ર પૂરો કર્યા પછી જેટલો સમય આપણી પાસે બચશે એમાં આપણે સત્રાંક નંબર 408 ઉપર સ્વાધ્યાય કરશું. એમાં આ જ વિષયનો પર્ટિક્યુલર પોઈન્ટ છે અને એના ઉપર બહુ સુંદર વિવેચન છે. જરા ગૂઢ ભાષામાં છે, એ તો કૃપાળુજનની શૈલી ગૂઢ છે. તો પોતે લખે છે કે અમે આમાં ગૂઢ શાસ્ત્રાર્થ પ્રતિપાદન કરેલો છે, અમે આમાં ઘણો ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કર્યો છે. ગૂઢ છે તો એની ગૂઢતા શું છે એ પકડવું એ આપણા સ્વાધ્યાયનો મર્મ અથવા સ્વાધ્યાયનો મુખ્ય વિષય હોવો ઘટે છે. જો એ ગૂઢતા આપણે ન સમજીએ તો ઓક્ષણનામાં રહી જઈએ એમાં શું બીજી મોટી વાત છે, એ પરિસ્થિતિ થઈ જાય. એટલા માટે એ વાતનું ત્યાં આપણે થોડી વિશેષ ચર્ચા કરી. ઓળખાણ પૂર્વક મહાત્મામાં જેનો દ્રઢ નિશ્ચય થાય છે તેને મોહાશક્તિ મટીને પદાર્થનો નિર્ણય હોય છે, તેથી વ્યાકુળતા મટે છે, તેથી નિશંકતા આવે છે, કે જેથી જીવ સર્વ પ્રકારના દુઃખથી નિર્ભય હોય છે અને તેથી જ નિસંગતા ઉત્પન્ન હોય છે અને એમ યોગ્ય છે. આખી લાઈન અઢી મિનિટમાં જેટલો વિસ્તાર છે એ સાંભળી લીધો. એક સત્પુરુષની ઓળખાણ થતા બાકીના બધા કારણોને સમકાળે આપોઆપ ઉત્પત્તિ થઈ જાય છે અને જીવ છે એ સંસારથી બચી જાય છે અને સંસાર તરી જાય છે. અને આવા મહાપુરુષ મળે અને જીવ સંસાર ન કરે તો પછી આ જીવને જે નો જ મોટો દોષ છે, મોટો દોષ છે એ વાત ઉપર પોતાને પોતાની જો દયા ન આવે તો એના જેવી કોઈ બીજી કોઈ કરતા નથી.
આખો એક જ સારાંશ આવ્યો, ઉપાધિમાં સમાધિ છે એ જવાબ આવ્યો.
સારો એવો ઊંડો છે આપણે 408 ના પત્રાંક એ વિષય ઉપર જરા વધારે પ્રાર્થના કરવાનો પ્રયત્ન કરશું.
પ્રણામ.